એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે છેક 2500 વર્ષ પાછળ જઈને એક એવા પુસ્તકની સફર કરવાના છીએ જે આમ જુઓ તો આજે પણ આપણી દુનિયાને સમજવામાં મદદ કરે છે. હું વાત કરી રહી છું થુસીડાઇટ્સના પેલોપોનેશિયન યુદ્ધનો ઇતિહાસ પુસ્તકની. હવે આ કંઈ ખાલી જૂના જમાનાની યુદ્ધની વાર્તા નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ ખાલી એથેન્સ અને સ્પાર્ટા વચ્ચે લડાઈ થઈ એની વાત નથી, એનાથી ઘણું ઘણું વધારે છે. આ તો આમ સમજો કે સત્તાની રમત કેવી હોય, દેશો વચ્ચે સંઘર્ષ કેમ થાય, માણસનો સ્વભાવ, પેલો ડર, મહત્વાકાંક્ષા, એ બધું કેવી રીતે કામ કરે છે અને મોટા મોટા સામ્રાજ્યો કેમ બને છે ને કેમ તૂટી પડે છે, એની એક ઊંડી સમજ છે.
એટલે આજે પણ આ એટલું જ પ્રસ્તુત છે એમ?
ચોક્કસ. આજે પણ દુનિયાભરના નેતાઓ, જે લોકો પોલિસી બનાવે છે, અરે આપણે સામાન્ય લોકો પણ આમાંથી ઘણું શીખી શકીએ. આ પુસ્તક વાંચીને સવાલ થાય કે શું ઇતિહાસ સાચે જ ફરી ફરીને આવ્યા કરે છે.
બહુ રસપ્રદ વાત છે. તો ચાલો શરૂઆત ત્યાંથી કરીએ કે આ બધું લખનાર વ્યક્તિ હતા કોણ. થુસીડાઇડ્સ એ ખાલી કોઈ ઇતિહાસકાર નહોતા જે લાઇબ્રેરીમાં બેસીને લખતા હોય, બરાબર?
ના ના, એ જ તો એમની ખાસિયત છે. થુસીડાઇડ્સ આશરે 460 થી 400 ઈસવી પૂર્વે પોતે આ યુદ્ધનો હિસ્સો હતા, મેદાનમાં ઉતર્યા હતા.
ઓ
હા, એ એથેન્સના એક સારા ઉમરાવ પરિવારમાંથી આવતા હતા અને યુદ્ધના શરૂઆતના વર્ષોમાં તો એથેનિયન આર્મીમાં જનરલ હતા, જેને ગ્રીકમાં સ્ટ્રેટેગોસ કહેવાય.
જનરલ હતા?
હા, પણ પછી કહેવાય છે ને કે કિસ્મત પલટાય છે. 424 ઈસવી પૂર્વે એક ઘટના બની. એમ્ફીપોલિસ નામનું શહેર હતું, એ સ્પાર્ટન જનરલ બ્રાસિડાસે જીતી લીધું અને એને રોકવાની જવાબદારી હતી થુસીડાઇડ્સ પર.
અને એ નિષ્ફળ ગયા?
હા, એ નિષ્ફળ રહ્યા અને એનું પરિણામ આવ્યું 20 વર્ષનો દેશ નિકાલ. એથેન્સમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા.
20 વર્ષ? એથેન્સ જેવા પોતાના શહેરથી આટલો લાંબો સમય દૂર, એ તો બહુ મોટી સજા કહેવાય.
મોટી સજા તો હતી, પણ કદાચ ઇતિહાસ માટે આ એક આશીર્વાદ જેવું બન્યું, કારણ કે આ દેશ નિકાલને લીધે એમને એક અનોખી તક મળી.
કેવી તક?
એમને મુક્તપણે ફરવાનો મોકો મળ્યો. યુદ્ધની બંને બાજુ, એથેન્સ અને સ્પાર્ટાના પક્ષે, લોકો સાથે મળી શક્યા, સાક્ષીઓને મળી શક્યા, એમની વાતો સાંભળી શક્યા અને સૌથી મહત્વનું, ઘટનાઓને એકદમ આમ તટસ્થ રહીને ઊંડાણથી વિચારી શક્યા, એનું વિશ્લેષણ કરી શક્યા, જે કદાચ એથેન્સમાં રહ્યા હોત તો ન કરી શક્યા હોત.
એટલે એમને એક બહારના વ્યક્તિનો દૃષ્ટિકોણ મળ્યો.
બરાબર. અને એમણે ઇતિહાસ લખવાની એક નવી જ રીત અપનાવી. એમના પહેલા જે હેરોડોટસ હતા, એમણે ઇતિહાસમાં પેલી દંતકથાઓ, દેવી દેવતાઓની વાતો, એ બધું પણ લીધું હતું.
હા, એ થોડું મિશ્રણ જેવું હતું.
પણ થુસીડાઇડ્સે નક્કી કર્યું કે ના, મારે ફક્ત માણસો શું કરે છે, શા માટે કરે છે, એના પર જ ધ્યાન આપવું છે. એમને પુરાવા બરાબર ચકાસ્યા, લોકોની વાતો સરખાવી અને ઘટનાઓ પાછળના તર્કબદ્ધ કારણો શોધવાનો પ્રયત્ન કર્યો. દેવી દેવતાઓની ભૂમિકાને બાજુ પર રાખી.
એટલે જ એમને વૈજ્ઞાનિક ઇતિહાસના પિતા કહે છે.
બિલકુલ. અને સાથે સાથે રાજકીય યથાર્થવાદ, એટલે કે પોલિટિકલ રિયાલિઝમના પણ, કારણ કે એમનો પોતાનો જે લશ્કરી અને રાજકીય અનુભવ હતો, એના લીધે એમને યુદ્ધનીતિ, નેતાગીરી અને માણસોના મનની વાતો, એ બધાની ગજબની સૂઝ હતી. એ ખાલી શું થયું એ નહોતા કહેવા માંગતા, પણ શા માટે થયું એ સમજાવવા માંગતા હતા. એ એમનો મુખ્ય હેતુ હતો.
તો આ પુસ્તક પેલોપોનેશિયન યુદ્ધનો ઇતિહાસ, એનું મુખ્ય કેન્દ્ર શું છે, એ શેના વિશે છે મૂળભૂત રીતે?
જો એકદમ સરળ રીતે કહીએ તો આ પ્રાચીન ગ્રીસની બે મહાસત્તાઓ વચ્ચેનો સંઘર્ષ છે. એક બાજુ હતું એથેન્સ, જે લોકશાહી હતું, દરિયાઈ તાકાત હતું અને એનું પોતાનું સામ્રાજ્ય હતું, અને બીજી બાજુ હતું સ્પાર્ટા, જે શિસ્તબદ્ધ લશ્કરી રાજ્ય હતું અને એની આસપાસના રાજ્યોનું એક જૂથ હતું, પેલોપોનેશિયન લીગ.
અને એમની વચ્ચે યુદ્ધ ચાલ્યો લગભગ 27 વર્ષ.
હા, બહુ લાંબુ યુદ્ધ, 431 થી 404 ઈસવીસન પૂર્વે. પણ થુસીડાઇડ્સ આને ખાલી લડાઈઓના વર્ણન તરીકે નથી જોતા, એમના માટે આ ઘટનાક્રમ કરતાં વધુ ઊંડી વાત હતી.
એમનો જે મુખ્ય તર્ક છે એના પર આવીએ. તમે કહ્યું કે કોઈ તાત્કાલિક કારણો નહોતા ગણાવતા.
ના, એમનો જે સૌથી પ્રખ્યાત વિચાર છે, જે આજે પણ ચર્ચાય છે, એ છે કે યુદ્ધનું સાચું મૂળ કારણ એ નાની મોટી રાજદ્વારી બબાલ નહોતી.
તો શું હતું?
કારણ હતું એક માળખાકીય સત્ય. એથેન્સની શક્તિ સતત વધી રહી હતી. એ એક ઉભરતી તાકાત હતી, અને આ વધતી શક્તિને જોઈને સ્પાર્ટા, જે પહેલેથી સ્થાપિત સત્તા હતી, એના મનમાં ઊંડો ડર પેસી ગયો હતો. એમણે બહુ સ્પષ્ટ લખ્યું છે, અને આ વાક્ય યાદ રાખવા જેવું છે. એથેન્સની શક્તિનો વિકાસ અને તેનાથી સ્પાર્ટામાં જે ભય પેદા થયો, તેણે યુદ્ધને અનિવાર્ય બનાવ્યું.
વાહ, એટલે ડર, શક્તિનો ડર, અને આ જ વિચારને આજે થ્યુસીડાઇડ્સ ટ્રેપ કહે છે, બરાબર?
એકદમ બરાબર. જ્યારે કોઈ નવી ઉભરતી તાકાત જૂની સ્થાપિત તાકાતને પડકારતી હોય એવું લાગે, ત્યારે તેમની વચ્ચે ટક્કર થવાની શક્યતા ખૂબ વધી જાય છે. એ ડર અને અવિશ્વાસનું વાતાવરણ જ સંઘર્ષ નોંતરે છે.
આ તો આજે પણ કેટલું સાચું લાગે છે. દુનિયામાં જે મોટી સત્તાઓ વચ્ચે ખેંચતાણ ચાલે છે, એમાં ક્યાંક ને ક્યાંક આ જ વાત દેખાય છે.
ચોક્કસ. એટલે જ આ પુસ્તક ખાલી ઇતિહાસ નથી, આ રાજકીય ફિલસૂફી છે, માનવ સ્વભાવનો અભ્યાસ છે, નેતૃત્વના પાઠ છે. થુસીડાઇટ્સ આપણને એથેન્સના સોનેરી દિવસોથી શરૂ કરીને પેલો ભયાનક પ્લેગ આવ્યો, નેતાગીરીમાં ક્રૂરતા આવી, એક શાંતિ સંધિ થઈ જે ટકી નહીં, અને છેલ્લે પેલું સિસિલી પરનું આક્રમણ જીણે એથેન્સનું ભાગ્ય નક્કી કરી દીધું, એ બધી સફર કરાવે છે.
અને એ કેવી રીતે કરાવે છે?
મુખ્યત્વે પાત્રોના ભાષણો દ્વારા અને ઘટનાઓના પોતાના તીક્ષ્ણ વિશ્લેષણ દ્વારા. એ ભાષણો કદાચ શબ્દશઃ એવા નહીં બોલાયા હોય, પણ એ સમયના વિચારો અને દલીલોનો સાર રજૂ કરે છે. એનાથી આપણને ખબર પડે કે બંને પક્ષો શું વિચારતા હતા, એમની શું સ્ટ્રેટેજી હતી.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક એવા મુખ્ય ભાગો કે પ્રસંગો જોઈએ જે ખરેખર થુસીડાઇટ્સના સંદેશને ઉજાગર કરે છે. આખું યુદ્ધ તો બહુ લાંબુ છે, પણ અમુક પળો ખાસ છે.
સારું વિચાર છે. આપણે શરૂઆત કરી શકીએ એથેન્સના પોતાના આદર્શો અને પછી એણે જે વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો તેનાથી. પુસ્તક બેમાં એક બહુ જ પ્રખ્યાત ભાગ છે પેરિકલ્સનું ફ્યુનરલ ઓરેશન, એટલે કે અંતિમ સંસ્કાર વખતે આપેલું ભાષણ.
હા, એના વિશે મેં સાંભળ્યું છે. એમાં એ એથેન્સની લોકશાહીના બહુ વખાણ કરે છે, નહીં?
બહુ જ. એ એથેન્સની ખુલ્લી વિચારસરણી, કાયદાનું શાસન, નાગરિકોની ભાગીદારી, કલા અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ, એ બધા આદર્શોની વાત કરે છે. એ વાંચીને એમ લાગે કે વાહ, એથેન્સ કેવું અદ્ભુત શહેર હશે, એક આદર્શ રાજ્ય.
પણ પછી તરત જ ચિત્ર બદલાઈ જાય છે, એમ તમે કહેતા હતા.
હા, થુસીડાઇટ્સ આપણને જરાય ભ્રમમાં નથી રાખતા. એ ભવ્ય ભાષણ પછી તરત જ તેઓ વર્ણન કરે છે એથેન્સમાં ફાટી નીકળેલા ભયાનક પ્લેગનું. અને એ વર્ણન, અરે બાપરે, કંપારી છૂટી જાય એવું છે.
એમણે પોતે અનુભવ્યું તું એ?
હા, એ પોતે આ રોગચાળામાંથી બચી ગયા હતા, એટલે એમણે એકદમ ઝીણવટથી લખ્યું છે કે લોકો કેવા લાચાર થઈ ગયા હતા, ડૉક્ટરો કંઈ કરી શકતા નહોતા, મૃતદેહો રઝળતા હતા, અને સૌથી ખરાબ, લોકોએ કાયદો, ધર્મ, નૈતિકતા બધું જ નેવે મૂકી દીધું હતું. સમાજ જાણે ભાંગી પડ્યો હતો.
અને એ પ્લેગમાં જ પેરિકલ્સનું પણ મૃત્યુ થયું.
હા, એથેન્સના મહાન નેતા પેરિકલ્સ પણ આ પ્લેગનો ભોગ બન્યા. એટલે થુસીડાઇડ શું બતાવી રહ્યા છે? એક તરફ આદર્શ લોકશાહીની વાતો, અને બીજી તરફ આ ભયાનક વાસ્તવિકતા જ્યાં બધા આદર્શો ધોવાઈ જાય છે. શરૂઆતથી જે આ ટકરાવ રજૂ કરે છે.
પેરિકલ્સ પછી એથેન્સનું નેતૃત્વ પણ બદલાયું હશે ને?
હા, એમના પછી ક્લિયોન જેવા નેતાઓ આવ્યા, જે થોડા વધુ આક્રમક હતા, લોકરંજક હતા, અને યુદ્ધ પણ વધુ ક્રૂર બનતું ગયું. આનો એક સારો દાખલો છે પુસ્તક 3માં આવતી મિટિલિનિયન ડિબેટ.
એ શું હતું?
મિથિલિન નામનું એક શહેર હતું જે એથિન્સના સામ્રાજ્યમાં હતું. એમણે બળવો કર્યો, એથિન્સે બળવો કચડી નાખ્યો. હવે સવાલ એ હતો કે એમનું શું કરવું. તો એથિન્સની જે લોકસભા હતી એમાં પહેલા દિવસે ક્લિયોનની દલીલ ચાલી ગઈ. ગુસ્સામાં આવીને એવો ઠરાવ પસાર કર્યો કે મિટિલિનના બધા જ પુરુષોને મારી નાખવા અને સ્ત્રીઓ અને બાળકોને ગુલામ બનાવી દેવા.
હે, આખા શહેરના પુરુષોને?
હા, પણ પછી બીજા દિવસે લોકોને થયું કે આ કંઈ વધારે પડતું છે. ફરીથી ચર્ચા થઈ. ડાયોડોટસ નામના એક બીજા નેતાએ દલીલ કરી કે આવી ક્રૂરતા લાંબા ગાળે એથિન્સના ફાયદામાં નથી, એનાથી બીજા સાથી રાજ્યો ડરી જશે અને બળવા વધશે. એમણે સમજાવ્યું કે ન્યાય કરતા પણ પોતાના હિતનું વિચારવું જોઈએ. અને માંડ છેલ્લી ઘડીએ એ નિર્ણય બદલવામાં આવ્યો. નવો સંદેશવાહક જહાજ લઈને દોડ્યો અને પહેલા હુકમને રોકડ્યો.
બાપરે, આ તો બહુ નાટકીય કહેવાય. આના પરથી શું સમજાય?
આના પરથી એ સમજાય કે જ્યારે કોઈ સામ્રાજ્ય ચલાવતું હોય ત્યારે સત્તા અને નૈતિકતા વચ્ચે કેવી રીતે સતત ખેંચતાણે ચાલ્યા કરે છે. ગુસ્સો અને ડર કેવા ખતરનાક નિર્ણયો કરાવી શકે છે. અને લોકશાહીમાં પણ બહુમતી હંમેશા સાચી હોય એ જરૂરી નથી.
અને પેલી વાત પણ હતી કે યુદ્ધને લીધે ભાષા જ બદલાઈ જાય છે, કોડસિરામાં જે થયું એ.
હા, એ પણ પુસ્તક 3માં જ છે. કોડસિરામાં ભયંકર ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું લોકશાહી અને અમીરશાહી પક્ષો વચ્ચે, અને એ હિંસા એટલી વધી ગઈ કે થુસીડાઇડ્સ નોંધે છે કે શબ્દોના અર્થ જ ઉલટાઈ ગયા. દાખલા તરીકે, જે માણસ સાવ વિચાર્યા વગર હુમલો કરી દે એને બહાદુર ગણવામાં આવ્યો, અને જે માણસ થોડું વિચારીને સાવચેતીથી પગલું ભરે એને ડરપોક કહેવામાં આવ્યો.
એટલે કે જે ખરેખર ખરાબ હતું એ સારું ગણાવા લાગ્યું અને સારું ખરાબ.
બરાબર. વફાદારી ભૂલાઈ ગઈ, પક્ષ પ્રત્યેની કટ્ટરતા જ મુખ્ય બની ગઈ. બદલો લેવાની ભાવનાએ બુદ્ધિ પર કાબૂ મેળવી લીધો. થુસીડાઇડ્સ કહે છે કે આ બધું એટલા માટે થયું કારણ કે માણસ સત્તા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે, અને યુદ્ધ એ વૃત્તિઓને છતી કરી દે છે. એમણે કહ્યું ને, યુદ્ધ એક હિંસક શિક્ષક છે. એ આપણને આપણી અંદર રહેલી ક્રૂરતાનો પરિચય કરાવે છે.
આ બધું સાંભળીને જ અંદાજ આવે છે કે યુદ્ધ કેટલું વિનાશક હોય છે, ખાલી જાનમાલની રીતે નહીં પણ નૈતિક રીતે પણ. પણ આ બધામાં પેલું મિલિયન ડાયલોગ એ સૌથી વધુ ચર્ચાસ્પદ કેમ ગણાય છે?
કારણ કે રાજકીય યથાર્થવાદનું, એટલે કે પાવર પોલિટિક્સનું એકદમ આમ કહીએ તો નગ્ન સ્વરૂપ રજૂ કરે છે. પુસ્તક 5માં આ પ્રસંગ આવે છે. એથેન્સના સેનાપતિઓ મેલોસ નામના એક નાના ટાપુ પર જાય છે. મેલોસ તટસ્થ હતું, યુદ્ધમાં કોઈનો પક્ષ નહોતું લેતું.
તો એથેન્સ ત્યાં કેમ ગયું?
એમને એમ હતું કે આ નાનો ટાપુ પણ આપણા સામ્રાજ્ય નીચે આવી જવો જોઈએ. એટલે એમણે મિલિયન લોકોને સીધું કહ્યું, કાં તો અમારા પક્ષે આવી જાઓ અને અમને કર ભરો, અથવા તો અમે તમારા પર હુમલો કરીને તમારો નાશ કરીશું.
કોઈ મચનો રસ્તો નહીં.
ના, મિલિયન લોકોએ દલીલો કરી. એમણે કહ્યું કે અમે તટસ્થ છીએ, અમે તમારું કંઈ બગાડ્યું નથી, ન્યાય અમારા પક્ષે છે, અમે સ્વતંત્ર રહેવા માંગીએ છીએ. દેવતાઓ પણ અમારી મદદે આવશે, સ્પાર્ટા પણ કદાચ મદદ કરે.
અને એથિનિયનોએ શું જવાબ આપ્યો?
એમનો જવાબ ઇતિહાસમાં અમર થઈ ગયો છે. એમણે કહ્યું કે ન્યાયની વાતો તો ત્યારે જ થાય જ્યારે બંને પક્ષની તાકાત સરખી હોય. જ્યારે એક પક્ષ બહુ શક્તિશાળી હોય અને બીજો નબળો, ત્યારે દુનિયાનો નિયમ એ જ છે કે શક્તિશાળીઓ તેઓ જે કરી શકે છે તે કરે છે અને નબળાઓએ તે સહન કરવું જ જોઈએ. એમણે કહ્યું કે અમે દેવતાઓની કે સ્પાર્ટાની મદદની આશા રાખતા નથી, અમે ફક્ત અમારા હિતનું જોઈશું.
બાપરે, આ તો સીધી ધમકી જ કહેવાય. માઇટ ઇઝ રાઇટ જેવી વાત.
બરાબર જ. એમણે નૈતિકતાની બધી દલીલોને બાજુ પર મૂકી દીધી, અને જ્યારે મેલોસે શરણાગત સ્વીકારવાની ના પાડી ત્યારે એથેન્સે એ ટાપુ પર કબજો કર્યો, બધા જ પુરુષોને મારી નાખ્યા અને સ્ત્રીઓ અને બાળકોને ગુલામ બનાવીને વેચી દીધા.
આ વાંચીને તો ખરેખર આઘાત લાગે. જે એથેન્સ પેરિકલ્સના ભાષણમાં આદર્શોની વાતો કરતું હતું, એ જ એથેન્સ આવું ક્રૂર પગલું ભરે.
હા, આ એથેન્સના નૈતિક પતનનું એકદમ નીચલું બિંદુ ગણાય છે. અને થ્યુસીડાઇડ્સ આમે બહુ ઠંડી રીતે કોઈ ટીકા ટિપ્પણી વગર રજૂ કરે છે. જાણે કહેતા હોય કે જુઓ, સત્તાની રાજનીતિ આવી જ હોય છે.
અને કદાચ આ ઘમંડ અને નૈતિકતાના અભાવનું જ પરિણામ હતું પેલું સિસિલિયન અભિયાન.
ચોક્કસ કહી શકાય. મિલિયન ડાયલોગ પછી તરત જ પુસ્તક 6 અને 7 આવે છે, જે આખા પુસ્તકનું નાટકીય કેન્દ્ર છે. એથેન્સને હવે એમ લાગવા માંડ્યું હતું કે આપણે તો અજેય છીએ, આપણે ધાર્યું તે કરી શકીએ, અને એમને લાલચ જાગી સિસિલી ટાપુ પર આવેલા સિરાક્યુઝ શહેરને જીતવાની. સિરાક્યુઝ બહુ ધનવાન અને શક્તિશાળી શહેર હતું.
એટલે વધુ સત્તા, વધુ સંપત્તિની લાલચ.
હા, અને એમાં પાછો આ અલ્સિબિયાડીસ નામનો એક યુવાન, મહત્વાકાંક્ષી અને બહુ પ્રભાવશાળી નેતા હતો. એણે લોકોને બહુ ઉશ્કેર્યા, એણે મોટા મોટા સપના બતાવ્યા. એટલે એથેન્સે પોતાની અત્યાર સુધીની સૌથી મોટી નૌકા સેના અને લશ્કર તૈયાર કરીને સિસિલી મોકલ્યું.
પણ આ અભિયાન સફળ ન રહ્યું, ખરું ને?
સફળ તો શું, એ તો એથેન્સ માટે સંપૂર્ણ વિનાશ સાબિત થયું. શરૂઆતથી જ ગડબડ થઈ. પેલો અલ્સિબિયાડીસ, જે મુખ્ય નેતા હતો, એના પર એથેન્સમાં ધાર્મિક મૂર્તિઓ તોડવાનો આરોપ લાગ્યો. એને પાછો બોલાવવામાં આવ્યો, પણ એ રસ્તામાંથી જ ભાગી ગયો અને સીધો સ્પાર્ટા જતો રહ્યો.
શું વાત કરો છો, દુશ્મન પાસે?
હા, અને એણે એથેન્સની આખી યોજના, નબળાઈઓ બધું જ સ્પાર્ટનોને કહી દીધું. હવે અભિયાનની કમાન આવી નિસિયાસ નામના એક વૃદ્ધ અને અનુભવી પણ બહુ સાવધ અને થોડા અંધશ્રદ્ધાળુ સેનાપતિના હાથમાં.
એટલે નેતૃત્વમાં જ ગડબડ થઈ ગઈ.
અને પછી તો એક પછી એક ભૂલો થતી ગઈ. સિરાક્યુઝને ઘેરો ઘાલવામાં નિષ્ફળતા મળી. સ્પાર્ટાએ સિરાક્યુઝને મદદ મોકલી. એથેનિયનો ફસાઈ ગયા. એમનું નૌકાદળ હારી ગયું. અને છેવટે પુસ્તક 7માં જે વર્ણન છે, એથેનિયન સેના જમીન માર્ગે ભાગવાનો પ્રયત્ન કરે છે પણ પકડાઈ જાય છે. હજારો સૈનિકો કાં તો માર્યા જાય છે અથવા કેદી બને છે. એમની હાલત અત્યંત દયનીય થઈ જાય છે.
આ તો બહુ મોટી દુર્ઘટના કહેવાય.
એથેન્સ માટે આ અભૂતપૂર્વ ફટકો હતો. હજારો કુશળ સૈનિકો ગયા, સેંકડો જહાજો ગયા, અઢળક પૈસા બરબાદ થયા. અને સૌથી મોટી વાત, એમની જે અજેય હોવાની છાપ હતી એ ધૂળમાં મળી ગઈ. આ સિસિલિયન અભિયાનની નિષ્ફળતા એ યુદ્ધનો નિર્ણાયક વળાંક હતું. એ પછી એથેન્સ ક્યારેય પૂરેપૂરું બેઠું ન થઈ શક્યું.
થુસીડાઇડ્સ જાણે કહેવા માંગતા હોય કે અતિશય ઘમંડ અને લાલચનું પરિણામ આવું જ આવે છે.
હા, એ ઘમંડ, હ્યુબ્રિસ અને તેના પરિણામે આવતા વિનાશ, નેમેસિસની ક્લાસિક ગ્રીક થીમ અહીં દેખાય છે. પુસ્તક 8માં પછી એથેન્સમાં રાજકીય ઉથલપાથલ થાય છે, સાથી રાજ્યુ બળવો કરે છે. પણ થુસીડાઇડ્સનું લખાણ 411 ઈસવી પૂર્વે અધૂરું રહી જાય છે. યુદ્ધ પૂરું થાય એના 7 વર્ષ પહેલાં.
ભલે અધૂરું રહ્યું, પણ આટલામાંથી જ કેટલા બધા મહત્વના મુદ્દાઓ અને સંદેશાઓ મળે છે. આપણે ફરી એકવાર એને ટૂંકમાં યાદ કરી લઈએ. પહેલું તો પેલું રાજકીય યથાર્થવાદ.
હા, કે રાજ્યો નૈતિકતા કરતા પોતાના હિત, એટલે કે ડર, સન્માન અને સ્વાર્થથી વધુ પ્રેરાય છે. મિલિયન ડાયલોગ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
બીજું, થુસીડાઇડ્સ ટ્રેપ, ઉભરતી શક્તિ અને સ્થાપિત શક્તિ વચ્ચે સંઘર્ષની શક્યતા,
જે આજે પણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બહુ જ સુસંગત છે.
ત્રીજું, માનવ સ્વભાવની સ્થિરતા. થુસીડાઇડ્સ માને છે કે માણસની મૂળભૂત વૃત્તિઓ, ડર, લાલચ, ઈર્ષા, સત્તા, પ્રેમ, એ બદલાતી નથી. એટલે જ એમનું પુસ્તક આજે પણ આપણને આપણા જેવું લાગે છે.
ચોથું, યુદ્ધનો ભ્રષ્ટ કરનારો પ્રભાવ. લાંબો સંઘર્ષ કેવી રીતે સમાજની નૈતિકતા તોડી નાખે છે, ભાષાને વિકૃત કરે છે અને માણસને ક્રૂર બનાવે છે. કોર્સિરા અને પ્લેગના વર્ણનો આના પુરાવા છે.
અને પાંચમું, લોકશાહી અને નેતૃત્વ. લોકશાહી શક્તિશાળી હોઈ શકે છે, પણ જો નેતૃત્વ નબળું હોય અથવા લોકો ભાવનામાં તણાઈ જાય તો એ જોખમી પણ બની શકે છે. પેરિકલ્સ અને ક્લિયોન કે પછી સિસિલી અભિયાનનો નિર્ણય આ બધું એ જ બતાવે છે.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે સીધા મગજમાં ચોંટી જાય. પેલું મુખ્ય વાક્ય તો છે જ, એથેન્સની શક્તિનો વિકાસ અને તેનાથી સ્પાર્ટામાં જે ભય પેદા થયો તેણે યુદ્ધને અનિવાર્ય બનાવ્યું. આખું થુસીડાઇડ્સ ટ્રેપ આ એક વાક્યમાં આવી ગયું.
અને પેલું મિલિયન ડાયલોગનું વાક્ય પણ ભૂલાય એવું નથી, શક્તિશાળીઓ તેઓ જે કરી શકે છે તે કરે છે અને નબળાઓએ તે સહન કરવું જ જોઈએ. ભલે કડવું લાગે પણ સત્તાની દુનિયાનું આ એક વાસ્તવિક ચિત્રણ છે.
પછી પેલું કોર્સેરાના સંદર્ભમાં કહેલું, યુદ્ધ એક હિંસક શિક્ષક છે. ટૂંકુને ટચ, યુદ્ધ આપણને શીખવે તો છે પણ બહુ મોટી કિંમત લઈને.
અને એક આશા જગાવતું વાક્ય પેરિકલ્સના ભાષણમાંથી, જે કદાચ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ, સુખનું રહસ્ય સ્વતંત્રતા છે અને સ્વતંત્રતાનું રહસ્ય હિંમત છે. જો કે યુદ્ધે આ આદર્શને પણ ગ્રહણ લગાડી દીધો હતો.
હવે સવાલ એ થાય કે આ બધી 2500 વર્ષ જૂની વાતો આજે આપણને કઈ રીતે કામ લાગે? તો પહેલું તો આંતરરાષ્ટ્રીય સંબંધો સમજવામાં. આજે યુએસ ચીન હોય કે બીજા કોઈ દેશો વચ્ચે તણાવ હોય, આ થુસીડાઇડ્સ ટ્રેપનો સિદ્ધાંત આપણને એ સમજવામાં મદદ કરે છે કે ડર અને ગેરસમજ કેવી રીતે સંઘર્ષને ભડકાવી શકે છે.
બીજું, નેતૃત્વ અને વ્યૂહરચના માટે. કોઈપણ ક્ષેત્રના નેતા હોય, ભલે તે બિઝનેસમાં હોય, રાજકારણમાં હોય કે બીજે ક્યાંય, પેરિકલ્સની દુરંદેશી, નિસ્યાસની ભૂલો, ક્લિયોનની લોકપ્રિયતાનો ઉપયોગ, એલ્સિબિયાડિસનો ઘમંડ, આ બધામાંથી ઘણું શીખવા મળે છે. સારા નિર્ણયો કેવી રીતે લેવા, લાલચથી કેવી રીતે બચવું, લાંબા ગાળાનું કેવી રીતે વિચારવું.
ત્રીજું, લોકશાહી અને જાહેર ચર્ચા માટે. થુસીડાઇડ્સ બતાવે છે કે કેવી રીતે ખોટી માહિતી, ભાવનાત્મક અપીલ અને લોકરંજક નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરી શકે છે અને ખરાબ નિર્ણયો કરાવી શકે છે. આજના જમાનામાં જ્યાં માહિતીનો ધોધ વહે છે, ત્યાં સમાચારો અને નેતાઓની વાતોનું વિવેચનાત્મક રીતે પૃથક્કરણ કરવું કેટલું જરૂરી છે એ આ પુસ્તક શીખવે છે.
અને ચોથું કટોકટીના સમયમાં નૈતિકતા વિશે વિચારવા માટે. જ્યારે મુશ્કેલી આવે ત્યારે શું સાચું અને શું ખોટું એ નક્કી કરવું અઘરું બની જાય છે. પ્લેગ, મિટિલિનિયન ડિબેટ, મેલિયન ડાયલોગ આ બધા પ્રસંગો આપણને વિચારવા મજબૂર કરે છે કે કપરા સંજોગોમાં પણ આપણા નૈતિક મૂલ્યોને કેવી રીતે જાળવી રાખવા.
આટલી વાતચીત પછી મને લાગે છે કે મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે થુસીડાઇડ્સે માનવ સ્વભાવની જે ઊંડી સમજ બતાવી છે એ અદ્ભુત છે. એમણે જે ડર, સન્માન અને સ્વાર્થની વાત કરી એ આજે 2500 વર્ષ પછી પણ એટલી જ સાચી લાગે છે. એમના સમયના રાજકારણ અને યુદ્ધનું એમણે જે વિશ્લેષણ કર્યું એ આજે પણ પ્રસ્તુત છે. એમની પદ્ધતિ પોતે જ એક મોટી દેન છે.
અને મને સૌથી વધુ એ વાત પ્રભાવિત કરી ગઈ કે આટલા વર્ષો પહેલાં લખાયેલી વાત આજે પણ કેટલી સુસંગત છે. ખાસ કરીને પેલો મેલિયન ડાયલોગ, એ ઠંડી વાસ્તવિકતા ખરેખર હચમચાવી દે છે અને વિચારવા મજબૂર કરે છે કે શું શક્તિ અને નૈતિકતા હંમેશા આમ જ ટકરાતા રહેશે.
તો શ્રોતાઓ માટે આપણે એક સવાલ મૂકીને જઈએ, શું થુસીડાઇડ્સે જે રીતે સંઘર્ષના કારણો અને માનવ સ્વભાવની મર્યાદાઓ બતાવી એને સમજીને આપણે આજે ઇતિહાસનું પુનરાવર્તન થતું રોકી શકીએ, કે પછી માણસનો મૂળ સ્વભાવ જ એવો છે કે ભૂલો તો થતી જ રહેશે અને ઇતિહાસ ફર્યા કરશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.